એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. અહીં આપણે દુનિયાના મહત્વના પુસ્તકો અને વિચારોની ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ છીએ, જેથી જ્ઞાન બધા માટે સહજ બને.
અને આજે આપણે એક એવું પુસ્તક લીધું છે જે ખરેખર આપણી આધુનિક વિચારસરણીના એક મૂળભૂત ખ્યાલ વૃદ્ધિ એટલે કે ગ્રોથ પર જ સવાલ ઉઠાવે છે.
હા, પુસ્તકનું નામ છે ગ્રોથ, ફ્રોમ માઇક્રો ઓર્ગેનિઝમ્સ ટુ મેગા સિટીઝ. લેખક છે વિક્લાઉસ મિલ.
બરાબર.
વૃદ્ધિ શબ્દ તો આપણે લગભગ રોજ સાંભળીએ છીએ. આર્થિક વૃદ્ધિ, જીડીપી ગ્રોથ, વિકાસ દર, આવું બધું.
હા, ખાસ કરીને ભારત અને ગુજરાત જેવા વિકાસશીલ પ્રદેશો માટે તો આ જાણે એક મંત્ર જેવો છે, સતત વૃદ્ધિ.
પણ આ પુસ્તક પૂછે છે, શું આ વૃદ્ધિ ખરેખર અનંત છે? શું એ હંમેશા શક્ય છે? કે પછી પ્રકૃતિના નિયમો કંઈક બીજું કહે છે?
બિલકુલ, આ સવાલો આજે બહુ જ પ્રાસંગિક છે. શું આપણી આ સતત આગળ વધવાની દોડ, આ મહત્વાકાંક્ષા, એ પૃથ્વીની જે વાસ્તવિક મર્યાદાઓ છે એની સાથે ક્યાંક ટકરાઈ રહી છે? સ્મિલનું પુસ્તક આપણને આ જટિલ મુદ્દા પર એકદમ નક્કર વૈજ્ઞાનિક આધાર સાથે વિચારવા મજબૂર કરે છે.
તો આ વેક્લાઉસ મિલ છે કોણ, જેમણે આટલો મોટો મૂળભૂત સવાલ ઉઠાવ્યો છે? ચાલો પહેલા લેખક વિશે થોડું જાણીએ.
ચોક્કસ. વેક્લાઉસ મિલ એક બહુ જ આદરણીય અને પ્રભાવશાળી નામ છે વિદ્વાનોમાં. તેઓ કેનેડાની યુનિવર્સિટી ઓફ મેનિટોબામાં પ્રોફેસર એમેરિટસ છે.
ઓકે.
મૂળ ચેક રિપબ્લિકના છે, પણ હવે કેનેડિયન નાગરિક છે અને સાચા અર્થમાં પોલીમથ છે, એટલે કે અનેક વિષયોના ઊંડા જાણકાર.
પોલીમથ?
હા,
એટલે ઘણા બધા વિષયોમાં એમની માસ્ટરી છે.
ચોક્કસ.
કયા કયા વિષયો?
હા, એમની રુચિ અને સંશોધન જુઓ તો ઉર્જા, પર્યાવરણ, ખેતી અને ખોરાકનું ઉત્પાદન, વસ્તી, ટેકનોલોજીનો ઇતિહાસ, આર્થિક વિકાસ, લાંબી યાદી છે.
બાપરે.
અને આ બધા પર એમણે 40થી વધુ પુસ્તકો લખ્યા છે. પણ એમની ખરી ઓળખ, એમની ખાસિયત એમના અભિગમમાં છે.
કેવી રીતે? શું અલગ છે એમનામાં?
સ્મિલ અત્યંત કડક છે, આંકડા આધારિત અને વાસ્તવિકતાવાદી. એ કોઈ હાઈપ કે મોટા દાવાઓ પર સહેલાઈથી વિશ્વાસ નથી કરતા. એમને નંબર્સ ગાય પણ કહે છે, ખબર છે? કારણ કે એ ભૌતિક જગતની હકીકતો અને ઊર્જાની વાસ્તવિકતા ઉપર ખૂબ ભાર મૂકે છે.
નંબર્સ ગાય, રસપ્રદ.
હા, ઘણા અર્થશાસ્ત્રીઓથી અલગ છે એમનો દ્રષ્ટિકોણ. એ વૃદ્ધિને ખાલી પૈસાના આંકડા તરીકે નથી જોતા, એ તેને ઊર્જાના વપરાશ અને કુદરતી સંસાધનો સાથે જોડે છે.
ઓહ, એટલે પ્રેક્ટિકલ અને વાસ્તવિકતા આધારિત અભિગમ.
બરાબર. એટલે જ બિલ ગેટ્સ જેવા લોકો પણ એમને પોતાના સૌથી પ્રિય લેખક માને છે. એમના કામની ગંભીરતા અને ઊંડાણ એવા છે.
સમજી શકાય એવું છે. તો આ પુસ્તક ગ્રોથ નો મુખ્ય વિચાર શું છે? પુસ્તક શું કહેવા માંગે છે ટૂંકમાં?
પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે, જે ખરેખર બહુ શક્તિશાળી છે, એ છે કે વૃદ્ધિની જે પ્રક્રિયા છે, પછી એ કુદરતમાં હોય, જીવજંતુઓમાં હોય, માણસે બનાવેલી વસ્તુઓમાં હોય, કે પછી આખી માનવ સભ્યતામાં, એ બધી જ એક સાર્વત્રિક યુનિવર્સલ પેટર્નને અનુસરે છે.
એક સાર્વત્રિક પેટર્ન.
હા, અને એ પેટર્ન એટલે લોજિસ્ટિક કર્વ, જેને આપણે સાદી ભાષામાં એસ વળાંક અથવા એસ કર્વ કહી શકીએ.
એસ વળાંક, એ શું છે? જરા વધારે સરળતાથી સમજાવશો?
ચોક્કસ. એસ વળાંક એટલે વૃદ્ધિની એક લાક્ષણિક ગતિ. તમે કલ્પના કરો કે બગીચામાં એક નાનો છોડ વાવો છો.
હા.
શરૂઆતમાં એ ધીમે ધીમે ઉગે છે, બરાબર?
હા.
એ છે ધીમી શરૂઆત, જેને લેગ ફેઝ કહેવાય.
ઓકે.
પછી અચાનક એ ઝડપથી મોટો થવા લાગે, નવા પાંદડા, નવી ડાળીઓ ફૂટે. આ છે ઝડપી, ઘાતાંકીય એટલે કે એક્સપોનેન્શિયલ વૃદ્ધિ. પણ પછી શું એ અનંતકાળ સુધી એ જ ઝડપે વધતો રહે છે? ના, અમુક ઊંચાઈ અને કદ પર પહોંચ્યા પછી એની વૃદ્ધિ ધીમી પડી જાય છે.
કેમ?
કારણો ઘણા હોઈ શકે. જમીનમાં પોષક તત્વો ઓછા થઈ જાય, સૂર્યપ્રકાશ માટે બીજા છોડ સાથે સ્પર્ધા વધે, પાણી ઓછું મળે, અથવા બસ એ છોડની પોતાની કુદરતી મર્યાદા આવી જાય. આ છે પરિપક્વતા અને સંતૃપ્તિનો તબક્કો.
બરાબર.
અને અંતે એ વધવાનું લગભગ બંધ કરી દે છે અથવા ખૂબ ધીમો થઈ જાય છે. તો આ આખી સફર, ધીમી શરૂઆત, પછી ઝડપી ઉછાળો અને છેલ્લે ધીમો પડવો, આ જે આકાર બને છે એ એસ જેવું દેખાય છે, એટલે એસ વળાંક.
એટલે કે કુદરતમાં કશું જ, મતલબ કે અનંતકાળ સુધી એકધારી ઝડપે સતત વધતું નથી રહેતું. દરેક વસ્તુની એક સીમા આવે છે.
બરાબર, એકદમ સાચો. અને સ્મિલની મુખ્ય દલીલ પુસ્તકનો અર્થ એ છે કે આ નિયમ ખાલી છોડ કે પ્રાણીઓ માટે જ નથી, આ નિયમ આપણી ટેકનોલોજી, આપણા શહેરો અને સૌથી મહત્વનું આપણા અર્થતંત્રોને પણ લાગુ પડે છે.
ઓહ,
આધુનિક સમાજની જે ધારણા છે, જે વળગણ છે કે આપણે સતત અનંત આર્થિક વૃદ્ધિ કરી શકીશું, એને સ્મિલ એક ખતરનાક ભ્રમણા ગણાવે છે.
ખતરનાક ભ્રમણા?
હા, કારણ કે એ કહે છે કે આ વિચાર ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને થર્મોડાયનેમિક્સના મૂળભૂત નિયમોની વિરુદ્ધ છે. જે પાયાના નિયમો પર આખું બ્રહ્માંડ ચાલે છે એની વિરુદ્ધ છે.
તો પુસ્તકનો મૂળભૂત સવાલ એ થયો કે જો ભૌતિક જગતમાં બધું જ આ એસ વળાંકને અનુસરે છે, તો શું આપણી વૈશ્વિક સભ્યતા અને ખાસ કરીને આપણું અર્થતંત્ર આ નિયમનો અપવાદ હોઈ શકે? શું આપણે કુદરતના નિયમોથી પર છીએ?
બરાબર. અને જો જવાબ ના હોય, જો આપણે અપવાદ ન હોઈએ, તો પછી આ સતત વૃદ્ધિ પાછળની આંધળી દોડનું ભવિષ્ય શું છે? એ આપણને ક્યાં લઈ જશે?
ગહન પ્રશ્ન છે.
સ્મેલ આ પુસ્તકમાં સૂક્ષ્મ જીવાણુઓથી લઈને મોટા મહાનગરો સુધી દરેક સ્તરે આ એસ વળાંકની પેટર્નનો અભ્યાસ કરે છે. એમનો હેતુ આપણને આ સતત ઘાતાંકીય વૃદ્ધિના વળગણમાંથી બહાર કાઢીને વાસ્તવિકતાનું ભાન કરાવવાનો છે.
અને આ પુસ્તક કોના માટે છે?
મને લાગે છે કે આ દરેક માટે છે. નીતિ ગણનારાઓ, વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને આપણા જેવા સામાન્ય જિજ્ઞાસુ વાચકો, જે આપણી દુનિયા કઈ દિશામાં જઈ રહી છે તે સમજવા માંગે છે.
ચાલો તો હવે પુસ્તકના મુખ્ય વિચારોમાં થોડા વધારે ઊંડા ઉતરીએ. તમે કહ્યું એમ, પુસ્તક કુદરતમાં વૃદ્ધિ, પછી માનવસર્જિત પ્રણાલીઓમાં વૃદ્ધિ, અને છેલ્લે આ બધાનો સાર અને ભવિષ્ય પર વાત કરે છે.
હા,
તો કુદરતમાં વૃદ્ધિથી શરૂ કરીએ. તમે છોડનું ઉદાહરણ આપ્યું, બીજા કયા ઉદાહરણો છે?
સ્મિલ ઘણા ઉદાહરણો આપે છે, જેમ કે પ્રયોગશાળાની પેટ્રી ડિશમાં બેક્ટેરિયા મૂકો. શરૂઆતમાં એમની સંખ્યા ધડાધડ વધે, કારણ કે ખોરાક પુષ્કળ છે. પણ જેવો ખોરાક ખૂટવા માંડે અને એમનો પોતાનો કચરો જમા થવા માંડે, એમની વૃદ્ધિ અટકી જાય છે. ક્લાસિક એસ વળાંક.
બરાબર.
પ્રાણીઓમાં પણ તમે બ્લુ વેલનું ઉદાહરણ લો, પૃથ્વી પરનું સૌથી મોટું પ્રાણી, પણ એ પણ અમુક કદ સુધી પહોંચ્યા પછી વધતું બંધ થઈ જાય છે, અનંત નથી વધતું. અને માણસ પોતે, આપણો પોતાનો વિકાસ જુઓ. ગર્ભાશયમાં એક કોષથી શરૂ થઈને પુખ્ત વય સુધી આપણી વૃદ્ધિ પણ એકદમ સ્પષ્ટ એસ વળાંકને અનુસરે છે. બાળપણ અને કિશોરાવસ્થામાં ઝડપી વૃદ્ધિ, પછી ધીમી પડી જાય છે.
અને આખી માનવ વસ્તીનું શું? વૈશ્વિક વસ્તી તો એમ લાગે છે કે સતત વધતી જ રહી છે, ખરું ને?
હા, પણ જો તમે લાંબા ગાળાનો ચાર્ટ જુઓ, તો સ્મિલ દર્શાવે છે કે એ પણ એસ વળાંક છે. હજારો વર્ષો સુધી માનવ વસ્તી બહુ ધીમે ધીમે વધી.
હા,
પછી છેલ્લા 200-300 વર્ષમાં, ખાસ કરીને ઔદ્યોગિક ક્રાંતિ અને મેડિકલ સુધારા પછી, વસ્તીમાં એકદમ વિસ્ફોટ થયો. આ એસ વળાંકનો પેલો અત્યંત ઝડપી ઊભો ભાગ હતો.
અને હવે?
હવે વિશ્વભરમાં જન્મદર ઘટી રહ્યો છે, વસ્તી વૃદ્ધિનો દર ધીમો પડી રહ્યો છે. મોટાભાગની આગાહીઓ કહે છે કે આ સદીના અંત સુધીમાં વૈશ્વિક વસ્તી સ્થિર થઈ જશે અને કદાચ ઘટવા પણ માંડશે.
એટલે આખા ગ્રહના સ્તરે પણ એક મોટો એસ વળાંક બની રહ્યો છે.
બરાબર. કુદરતમાં તો આ પેટર્ન એકદમ સ્પષ્ટ અને સાર્વત્રિક છે.
સમજાઈ ગયું. કુદરતમાં તો આ નિયમ લાગુ પડે છે, પણ માણસે બનાવેલી દુનિયાનું શું? આપણી ટેકનોલોજી, આપણી ફેક્ટરીઓ, આપણા અર્થતંત્રો, શું એ પણ આ એસ વળાંકને અનુસરે છે?
સ્મિલનો જવાબ છે હા, મોટાભાગે તો એ પણ અનુસરે છે. એ ઉર્જાને સાર્વત્રિક ચલણ કહે છે. આપણી સભ્યતાનો બધો વિકાસ, બધી પ્રવૃત્તિ એના પર નિર્ભર છે કે આપણે કેટલી અને કેવી રીતે ઉર્જા વાપરીએ છીએ.
ઉર્જા, સાર્વત્રિક ચલણ, રસપ્રદ.
હવે ઉર્જાના સ્ત્રોતોનો ઇતિહાસ જુઓ. લાકડામાંથી કોલસો, કોલસામાંથી તેલ અને ગેસ, અને હવે આપણે રિન્યુએબલ્સ, સૌર ઉર્જા, પવન ઉર્જા તરફ જઈ રહ્યા છીએ. દરેક મુખ્ય ઉર્જા સ્ત્રોતનું વપરાશનો ઇતિહાસ પણ એસ વળાંક જેવો જ છે.
કેવી રીતે?
શરૂઆતમાં કોઈ નવો સ્ત્રોત ધીમે ધીમે અપનાવાય, પછી એનો વપરાશ ઝડપથી વધે, અને છેવટે એ સંતૃપ્તિ પર પહોંચે અથવા કોઈ નવો વધુ સારો સ્ત્રોત એની જગ્યા લે. કોલસાનો યુગ આવ્યો, પછી તેલનો. દરેકનો પોતાનો એસ વળાંક છે.
અને ટેકનોલોજીનું શું? નવી શોધ, નવા મશીનો.
એ જ રીતે કોઈ પણ નવી ટેકનોલોજી, જેમ કે સ્ટીમ એન્જિન હોય, વીજળી હોય, કાર હોય કે પછી ઇન્ટરનેટ, એના વપરાશનો ફેલાવો પણ સામાન્ય રીતે એસ વળાંક મુજબ જ થાય છે. થોડા લોકો શરૂઆતમાં વાપરે, પછી એ ઝડપથી લોકપ્રિય બને અને છેવટે લગભગ બધા વાપરતા થઈ જાય એટલે વૃદ્ધિ ધીમી પડે.
ઓકે. અને આપણી ભૌતિક વસ્તુઓ જે આપણે બનાવીએ છીએ અને વાપરીએ છીએ, કાર, ફ્રિજ, ટીવી, સિમેન્ટ, સ્ટીલ,
એમાં પણ આ જ પેટર્ન જોવા મળે છે. દાખલા તરીકે કારનું ઉત્પાદન શરૂઆતમાં ઝડપથી વધ્યું, પણ વિકસિત દેશોમાં હવે બજાર લગભગ સંતૃપ્ત થઈ ગયું છે. નવા મોડેલ આવે પણ કુલ કારની સંખ્યામાં વૃદ્ધિ દર ઘણો ધીમો પડી ગયો છે. સ્ટીલ અને સિમેન્ટ જેવા પાયાના મટીરિયલ્સમાં પણ એવું જ. ચીન જેવા દેશે જ્યારે મોટા પાયે બાંધકામ શરૂ કર્યું ત્યારેનો વપરાશ ખૂબ વધ્યો, પણ હવે ત્યાં પણ વૃદ્ધિ ધીમી પડી રહી છે.
સ્મેલ આના માટે મૂરના નિયમનું ઉત્તમ ઉદાહરણ આપે છે.
હા, પેલો કમ્પ્યુટર ચિપ્સવાળો નિયમ ખરું ને, કે દર 2 વર્ષે માઇક્રોચિપ પર ટ્રાન્ઝિસ્ટરની સંખ્યા બમણી થાય છે.
બરાબર. એ લગભગ 50 વર્ષ સુધી ઘાતાંકીય વૃદ્ધિનું, એટલે કે સતત બમણા થવાનું ઉત્તમ ઉદાહરણ હતું. આપણને લાગતું હતું કે આ તો ચાલ્યા જ કરશે,
પણ હવે
એ વૃદ્ધિ પણ સ્પષ્ટપણે ધીમી પડી રહી છે. હવે ટ્રાન્ઝિસ્ટર એટલા નાના થઈ ગયા છે કે આપણે ભૌતિકશાસ્ત્રની સીમાઓ પર પહોંચી ગયા છીએ.
કેવી સીમાઓ? જેમ કે ટ્રાન્ઝિસ્ટર વધુ નાના કરવાથી તે વધુ ગરમ થાય છે, ઇલેક્ટ્રોન લીક થવા માંડે છે, ક્વોન્ટમ ટનલિંગ, એની કાર્યક્ષમતા વધારવી ખૂબ મુશ્કેલ અને ખર્ચાળ બની રહી છે. એટલે કે મૂરનો જે નિયમ હતો એ પણ હવે એસ વળાંકના અંતિમ સંતૃપ્તિના તબક્કામાં પ્રવેશી રહ્યો છે.
આ તો ખરેખર બહુ મોટી વાત છે. આપણે તો હંમેશા માનીએ છીએ કે ટેકનોલોજી બધી સમસ્યાઓ હલ કરી દેશે અને એની વૃદ્ધિ તો અનંત છે,
પણ સ્મિલ આપણને યાદ અપાવે છે કે ટેકનોલોજી પણ ભૌતિક જગતના નિયમોને આધીન છે, એની પણ મર્યાદાઓ છે.
તો પછી શહેરો અને અર્થતંત્રો વિશે સ્મિલ શું કહે છે? આપણા અમદાવાદ, સુરત, મુંબઈ જેવા શહેરો તો સતત વિસ્તરી રહ્યા હોય એવું લાગે છે.
હા, પણ એ પણ એસ વળાંકને અનુસરે છે. શરૂઆતમાં શહેર ઝડપથી વધે છે, પણ જેમ જેમ એ મોટું થતું જાય તેમ તેમ એનો ભૌતિક વિસ્તાર વધારવો મુશ્કેલ બને. જમીન મોંઘી થાય, ટ્રાફિક વધે, પ્રદૂષણ વધે, પાણી ગટર જેવી સુવિધાઓ પર ભારણ વધે. આ બધી વૃદ્ધિની મર્યાદાઓ છે. એ જ રીતે આખા દેશના અર્થતંત્રોનું છે. જ્યારે અર્થતંત્ર નાનું હોય ત્યારે તે ઊંચા દરે વૃદ્ધિ કરી શકે છે, જેમ કે બીજા વિશ્વયુદ્ધ પછી જાપાન કે જર્મની.
હા,
પણ જેમ જેમ અર્થતંત્ર મોટું અને વધુ જટિલ બને છે તેમ તેનો વૃદ્ધિદર સ્વાભાવિક રીતે ઘટે છે. આને અર્થશાસ્ત્રમાં લો ઓફ લાર્જ નંબર્સ પણ કહેવાય છે. 100 રૂપિયા પર 10% વૃદ્ધિ એટલે 10 રૂપિયા, પણ 10 લાખ કરોડ પર 10% વૃદ્ધિ ઘણી મોટી અને મુશ્કેલ હોય છે.
બરાબર. અને અહીં જ સ્મિલ જીડીપીની પણ ટીકા કરે છે, એમ તમે કહ્યું હતું.
હા, એ જીડીપીની સખત ટીકા કરે છે.
કેમ? જીડીપી તો વિકાસ માપવાનો મુખ્ય માપદંડ ગણાય છે ને.
સ્મિલ કહે છે કે જીડીપી માત્ર નાણાકીય પ્રવૃત્તિ માપે છે, પણ એ નથી માપતું કે એ પ્રવૃત્તિ સારી છે કે ખરાબ. જેમ કે જો કોઈ મોટી દુર્ઘટના થાય તો પુનર્નિર્માણમાં થતો ખર્ચ જીડીપી વધારે છે, પણ એનાથી લોકોની સુખાકારી તો ઘટી.
હા, એ વાત સાચી છે.
વળી જીડીપી પ્રદૂષણ, સંસાધનોનો નાશ કે આવકની અસમાનતા જેવી બાબતોને ધ્યાનમાં નથી લેતો. એ ફક્ત ઉત્પાદન અને વપરાશનો આંકડો છે. સ્મિલના મતે એ વાસ્તવિક પ્રગતિ કે લોકોના જીવનની ગુણવત્તાનો બહુ જ નબળો અને ઘણીવાર ગેરમાર્ગે દોરનારો માપદંડ છે. અને સૌથી મોટી વાત, એ પૃથ્વીની ભૌતિક મર્યાદાઓને સદંતર અવગણે છે.
ઓકે, તો કુદરત, ટેકનોલોજી, શહેરો, અર્થતંત્રો બધે જ વૃદ્ધિની મર્યાદાઓ દેખાય છે. તો આ બધું ભેગું કરીએ તો પુસ્તકનો અંતિમ સંદેશ શું છે? આપણું ભવિષ્ય કેવું દેખાય છે સ્મિલની નજરે?
સ્મિલનું જે મુખ્ય તારણ છે, જે સંશ્લેષણ છે, તે એ છે કે આપણું વૈશ્વિક અર્થતંત્ર એ પૃથ્વીના પર્યાવરણ બાયોસ્ફિયરથી કોઈ અલગ સ્વતંત્ર વસ્તુ નથી. એ પર્યાવરણનું જ એક પેટાતંત્ર છે.
પેટાતંત્ર?
હા, જેમ કારનું એન્જિન કાર વગર નકામું છે, તેમ આપણું અર્થતંત્ર પૃથ્વીના પર્યાવરણ વગર ટકી જ ન શકે. આપણે હવા, પાણી, જમીન, ખનીજો બધું પર્યાવરણમાંથી જ લઈએ છીએ, અને આપણો કચરો પણ પર્યાવરણમાં જ પાછો ઠાલવીએ છીએ.
એટલે આપણું અર્થતંત્ર પૃથ્વીની મર્યાદાઓને આધીન છે.
બિલકુલ, પૃથ્વી પાસે સંસાધનો મર્યાદિત છે અને પૃથ્વીની કચરો શોષી લેવાની ક્ષમતા પણ મર્યાદિત છે. આપણું અર્થતંત્ર આ મર્યાદાઓની અંદર જ રહી શકે, એનાથી બહાર ન જઈ શકે.
અને પેલી ગ્રેટ એક્સેલરેશનની વાત તમે કરી હતી.
હા, એ બહુ મહત્વનો મુદ્દો છે. સ્મિલ કહે છે કે લગભગ 1950 પછીના દાયકાઓમાં જે બન્યું, વસ્તી, ઉર્જા વપરાશ, ઉત્પાદન, મુસાફરી, ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન, આ બધામાં જે અભૂતપૂર્વ ધડાકાભેર ઉછાળો આવ્યો, એ માનવ ઇતિહાસનો એક અસાધારણ અને કદાચ ફરી ક્યારેય ના આવે એવો સમયગાળો હતો.
ગ્રેટ એક્સેલરેશન.
હા, અને આ શક્ય બન્યો મુખ્યત્વે અશ્મિભૂત ઇંધણ, કોલસો, તેલ, કુદરતી ગેસની સસ્તી અને પુષ્કળ ઉપલબ્ધતાને કારણે. જાણે પૃથ્વીએ આપણને લાખો વર્ષોથી સંગ્રહેલી ઉર્જાની એકવાર મળતી ભેટ આપી દીધી હોય. આ આપણી સભ્યતાના વૈશ્વિક એસ વળાંકનો સૌથી ઊંચો, સૌથી ઝડપી અને કદાચ સૌથી જોખમી તબક્કો હતો, અથવા છે.
તો શું હવે આ એક્સેલરેશનનો અંત આવી રહ્યો છે? શું આ પાર્ટી પૂરી થવાનો સમય આવી ગયો છે? સ્મિલ શું સૂચવે છે?
જુઓ, સ્મિલ કોઈ જ્યોતિષી નથી. એ ભવિષ્યવાણી નથી કરતા કે કાલે શું થશે, પણ એ પુરાવાઓ અને આંકડાઓ રજૂ કરીને કહે છે કે વાસ્તવિકતા સ્વીકારો.
અને વાસ્તવિકતા શું છે?
વાસ્તવિકતા એ છે કે આ વૈશ્વિક વૃદ્ધિ હવે સ્પષ્ટપણે તેની મર્યાદાઓ સુધી પહોંચી રહી છે. એ ધીમી પડવી અનિવાર્ય છે. આપણે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, આબોહવા પરિવર્તન, સંસાધનોની ઘટતી જતી ઉપલબ્ધતા, જૈવ વિવિધતાનો વિનાશ, આ બધી એ વાતની નિશાનીઓ છે કે આપણી સામૂહિક વૃદ્ધિ પૃથ્વીની સહનશક્તિની સીમાઓ સાથે ટકરાઈ રહી છે.
તો પછી વિકલ્પ શું છે? જો વૃદ્ધિ અટકશે તો?
ભવિષ્યમાં ભૌતિક વૃદ્ધિ ધીમી પડશે અને કદાચ અટકશે, એ લગભગ નિશ્ચિત છે. સ્મિલ કહે છે, સવાલ એ નથી કે શું થશે, પણ કેવી રીતે થશે.
કેવી રીતે થશે? મતલબ
કે શું આપણે આ સંક્રમણને સમજી વિચારીને આયોજનપૂર્વક મેનેજ કરીશું? શું આપણે સ્વેચ્છાએ ઓછી વૃદ્ધિ અથવા સ્થિર અર્થતંત્ર તરફ જઈશું, જેને સ્મિલ કદાચ વ્યવસ્થિત મંદી, મેનેજ્ડ ડિસેલરેશન જેવું કહે છે?
અને બીજો રસ્તો?
બીજો રસ્તો એ છે કે આપણે કંઈ નહીં કરીએ, આંખ આડા કાન કરીશું, અને પછી કોઈ મોટી પર્યાવરણીય કટોકટી, જેમ કે ક્લાઇમેટ ચેન્જની ગંભીર અસરો કે સંસાધનોની તીવ્ર અછત, આપણને આમ કરવા માટે મજબૂર કરશે, જે કદાચ વધુ પીડાદાયક અને અંધાધૂંધી ભર્યું હશે.
એટલે પસંદગી આપણી છે, સમજદારીપૂર્વકનું સંક્રમણ કે પછી મજબૂરી હેઠળનું સંક્રમણ.
બરાબર. સ્મિલ આશા રાખે છે કે આપણે શાણપણ અને દીર્ઘદ્રષ્ટિ વાપરીશું.
આ ખરેખર ગંભીર અને વિચારવા જેવી વાત છે. ચાલો આટલી ચર્ચા પછી પુસ્તકના જે મુખ્ય સંદેશાઓ કે તારણો છે એને ટૂંકમાં ફરી યાદ કરી લઈએ.
ચોક્કસ.
પહેલો અને સૌથી સ્પષ્ટ સંદેશ તો મને એ લાગે છે કે એસ વળાંક સાર્વત્રિક છે. પ્રકૃતિથી લઈને ટેકનોલોજી સુધી વૃદ્ધિ હંમેશા મર્યાદિત હોય છે.
બરાબર. બીજું, સતત ઘાતાંકીય વૃદ્ધિનો જે વિચાર છે, ખાસ કરીને આર્થિક ક્ષેત્રમાં, એ એક ભ્રમ છે, એક મિથ્યા છે. આ આપણી આર્થિક નીતિઓ અને વિકાસના મોડેલો પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે.
હા, અને આપણે જ્યારે ભારતમાં ઊંચા વિકાસ દરની વાત કરીએ ત્યારે એ પૂછવું જરૂરી બને છે કે આ વૃદ્ધિ ક્યાં સુધી ટકશે અને એની પર્યાવરણીય અને સામાજિક કિંમત શું છે.
ત્રીજો મુદ્દો ઉર્જા કેન્દ્રસ્થાને છે. બધું ઉર્જા પર ચાલે છે. અશ્મિભૂત ઇંધણ પરની આપણી નિર્ભરતા કેટલી જોખમી છે અને સ્વચ્છ ઉર્જા તરફનું સંક્રમણ કેટલું જટિલ અને કદાચ ધીમું હોઈ શકે છે, એ સ્મિલના વિશ્લેષણથી બહુ સ્પષ્ટ થાય છે.
હા, ગુજરાત ભલે સોલારમાં સારું કામ કરી રહ્યું હોય, પણ આખા દેશ અને દુનિયાનું ચિત્ર જોવું પડે.
ચોથું, મર્યાદાઓ વાસ્તવિક છે. ટેકનોલોજી મદદ કરી શકે, ચોક્કસ કરી શકે, પણ એ કોઈ જાદુઈ છડી નથી જે બધી સમસ્યાઓ દૂર કરી દેશે. આપણે ભૌતિક વાસ્તવિકતાઓ, પાણી, જમીન, ખનિજની મર્યાદાઓ સ્વીકારવી જ પડશે.
અને પાંચમું, જે મને બહુ મહત્વનું લાગ્યું, એ છે જીડીપીથી આગળ જોવાની જરૂરિયાત. આપણે સાચી પ્રગતિ માટે સુખાકારી, શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણીય સ્વાસ્થ્ય અને સમાનતા જેવા માપદંડો પર વધુ ધ્યાન આપવું પડશે.
બરાબર. સ્મિલના પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે મનમાં સીધા ઉતરી જાય. એમનો એક વિચાર છે, જો સરળ શબ્દોમાં કહું તો.
હા,
બધી વૃદ્ધિ એસ વળાંકને અનુસરે છે. આપણી સભ્યતા આ નિયમનો અપવાદ છે એવું માનવું એ એક પ્રકારની જાદુઈ વિચારસરણી છે. વાસ્તવિકતા નથી.
એટલે કે આપણે કુદરતના નિયમોથી પર નથી.
બીજો એક વિચાર, આધુનિક અર્થશાસ્ત્ર ભૌતિક વાસ્તવિકતાઓથી એટલું વિખૂટું પડી ગયું છે કે ભૂલી ગયું છે કે આપણે વૃદ્ધિ દ્વારા જ સર્જાયેલી સમસ્યાઓમાંથી વધુ વૃદ્ધિ કરીને બહાર ન નીકળી શકીએ.
વાહ, સીધી વાત. આપણને વિચારવાની નવી દિશાની જરૂર છે.
અને આ પણ બહુ મહત્વનું છે, ખાસ કરીને આપણા ગ્રેટ એક્સેલરેશનના સંદર્ભમાં. 20મી સદીનો જે મહાન વૃદ્ધિનો પ્રચંડ દોર હતો એ કોઈ નવો કાયમી ક્રમ નહોતો, પરંતુ અશ્મિભૂત ઇંધનની એકવાર મળતી ભેટ દ્વારા સંચાલિત આપણી સભ્યતાના વૃદ્ધિ વળાંકનો સૌથી ઊભો અને કદાચ સૌથી જોખમી ભાગ હતો.
આ આપણને યાદ અપાવે છે કે જે ભૂતકાળમાં બન્યું એ ભવિષ્યમાં પણ બનશે જ એવું જરૂરી નથી.
અને છેલ્લે જે સૌથી વધુ અસરકારક અને ચેતવણીરૂપ વાક્ય છે, ભવિષ્યમાં ભૌતિક વૃદ્ધિ ધીમી પડશે અને અંતે અટકશે તે અનિવાર્ય છે. આપણી પાસે ફક્ત એટલો જ વિકલ્પ છે કે આપણે આ સંક્રમણને દીર્ઘદ્રષ્ટિ અને શાણપણથી સંચાલિત કરીએ, અથવા તો તે કટોકટી અને પતન દ્વારા આપણા પર લાદવામાં આવે.
આ સીધી જવાબદારીની વાત છે આપણા સૌની.
હા,
તો આ બધા ગહન વિચારોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? આપણે સામાન્ય વ્યક્તિ તરીકે આમાંથી શું લઈ શકીએ?
મને લાગે છે કે પહેલું અને સૌથી મહત્વનું પગલું તો જાગૃતિ અને સ્વીકાર છે. એ સમજવું કે વધુ હંમેશા સારું નથી હોતું.
હા, આપણે આપણી વ્યક્તિગત અપેક્ષાઓનું પુનઃમૂલ્યાંકન કરી શકીએ. સતત વપરાશવાદ પાછળ દોડવાને બદલે સાચી સુખાકારી શેમાં છે એ વિચારી શકીએ. આપણી જરૂરિયાતો અને માત્ર ઈચ્છાઓ વચ્ચેનો ભેદ પારખી શકીએ.
અને એક માહિતગાર નાગરિક તરીકે આપણે નેતાઓ અને નીતિ ઘડવૈયાઓ દ્વારા અપાતા વૃદ્ધિના વચનો પર સવાલ ઉઠાવી શકીએ. પૂછી શકીએ કે આ વિકાસ કોના ભોગે, પર્યાવરણનું શું, લાંબા ગાળે શું થશે.
ચોક્કસ, કયા ઉદ્યોગો કે બજારો હવે સંતૃપ્તિ તરફ જઈ રહ્યા છે તે ઓળખવામાં મદદ મળે. માત્ર વિસ્તરણ પર ધ્યાન આપવાને બદલે કાર્યક્ષમતા, ગુણવત્તા, ટકાઉપણું અને સ્થિતિસ્થાપકતામાં રોકાણ કરવું વધુ સમજદારી ભર્યું સાબિત થઈ શકે. જેમ્સ મિલે કહ્યું તેમ, લાંબા ગાળે એ જ ટકશે જે ઓછા સંસાધનોનો વધુ કુશળતાથી અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરશે.
અને સમાજ અને સરકારના સ્તરે
એમના માટે તો આ બહુ મોટો પડકાર અને તક બંને છે. જીડીપીની પૂજા છોડીને સુખાકારી, પર્યાવરણીય સ્વાસ્થ્ય અને સમાનતાના સાચા માપદંડો અપનાવવા.
અને આયોજનમાં
ઊર્જા, પાણી, શહેરી વિકાસ, ખેતી, આ બધા ક્ષેત્રોમાં લાંબા ગાળાની વાસ્તવિક મર્યાદાઓને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડવી, જેમ કે અમદાવાદ કે સુરત જેવા શહેરોના ભાવિ વિકાસનું આયોજન કરતી વખતે માત્ર વધુ ઇમારતો અને રસ્તાઓ બાંધવાનું જ ન વિચારવું, પણ ત્યાં રહેતા લોકોના જીવનની ગુણવત્તા કેવી રીતે સુધરે, પર્યાવરણ કેવી રીતે જળવાય અને શહેર ભવિષ્યના પડકારો માટે કેટલું તૈયાર છે એ બધું વિચારવું પડે.
સાચી વાત છે. આખી ચર્ચાના અંતે જો હું કહું કે મને અંગત રીતે આ પુસ્તકમાંથી શું શીખવા મળ્યું, તો એ એસ વળાંકની સાર્વત્રિકતાનો વિચાર છે. એ ખાલી વિજ્ઞાનનો સિદ્ધાંત નથી, પણ એ જાણે જીવન અને સમાજના ઘણા બધા પાસાઓને સમજવાની એક ચાવી જેવો લાગે છે.
મારા માટે બે વસ્તુઓ મુખ્ય રહી. એક તો ભૌતિક વાસ્તવિકતાઓ પરનો ભાર. આપણે ઘણીવાર નાણાકીય અને આર્થિક બાબતોમાં એટલા ગૂંચવાઈ જઈએ છીએ કે પાયાની ભૌતિક મર્યાદાઓ ભૂલી જઈએ છીએ. અને બીજું, જીડીપીની ટીકા. એ ખરેખર આંખ ખોલનારું છે કે જેને આપણે પ્રગતિ માનીએ છીએ એ કદાચ સાચી પ્રગતિ ન પણ હોય.
હા,
અને પેલું મોરના નિયમનું ઉદાહરણ પણ યાદ અપાવે છે કે ટેકનોલોજી પરનો આપણો અંધવિશ્વાસ ક્યારેક વધારે પડતો હોઈ શકે છે, એની પણ સીમાઓ છે.
ચોક્કસ. તો આજના આપણા શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર બિંદુ સાથે આપણે સમાપન કરીએ. એક પ્રશ્ન જે આપણે સૌએ વિચારવો રહ્યો, જો સતત ભૌતિક વૃદ્ધિ શક્ય ન હોય તો આપણા સમાજ માટે વૃદ્ધિ વગરની સમૃદ્ધિ કેવી દેખાઈ શકે? વોટ કુડ પ્રોસ્પેરિટી વિધાઉટ ગ્રોથ લુક લાઈક ફોર આર સોસાયટી?
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.